તારીખ 27/5/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 125 અને 126 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 94 46
મોટું પ્રકરણ છે. ચૈતન્યાત્મક પદાર્થ તેને શ્રી ગુરુ જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાવે છે. ઓળખનો એ જીવની વર્તમાન પાત્રતા ઉપર આધારિત છે. કોઈને તો જ્ઞાન તે આત્મા, આ જ્ઞાન તે આત્મા એકનું કહે ત્યાં ઓળખાણ થાય છે. અથવા આત્માને જ્ઞાનથી નિર્દેશ કરવાનો, દર્શાવવાનો વ્યવહાર બહુ સામાન્ય છે. તો વાત વાતમાં ભલે ત્યાં ઓળખાવવાના હેતુથી વચન ન કયા હોય, તો પણ એક દર્શાવવાની પદ્ધતિ એવી હોય છે અનુભવીના વચનો, કે જો જીવની પાત્રતા હોય તો એ આત્માને ઓળખી લે છે. સુબાનીજી આવ્યા હશે ત્યારે કઈ આત્માને ઓળખવાનું જ પ્રકરણ ચાલતું હશે એવું કઈ થયું છે? ક્રમમાં જે વિષય, જે શાસ્ત્ર, જે ગાથા, જે અનુસાર પ્રવચન વિષય અનુસાર ચાલતું હોય, પણ પ્રત્યેક પ્રવચનની અંદર એમના કહેવા પ્રમાણે પૂરી વાત આવતી હતી. તો વર્તમાનમાં ચર્ચા કરતા હતા કે ગુરુદેવ શ્રીના દરેક પ્રવચનમાં પૂરેપૂરી વાત આવે છે. પૂરી વાત તો દિવ્ય ધ્વનિમાં પૂરી વાત આવે, તો આ દિવ્ય ધ્વનિ જેવી જ દિવ્ય ધ્વનિ છે, જાણે પૂરી વાત આવે છે એવું કહે. એનો અર્થ એ છે કે પોતાને પરિપૂર્ણ અખંડ તત્વ ભાસે છે, પોતાને પૂરું ભાસે છે, એટલે કહે છે, કે છે પૂરું, પૂરેપૂરું કહે છે, નહીતર મને પૂરું ક્યાંથી ભાસે? સામે પૂરું કહેવાય છે તો મને પૂરું ભાસે છે એમ. એટલે પૂરું કહે છે એનો અર્થ કે પોતાને શું ભાસે છે એમ કહેવાને બદલે આમ નિમિત્તથી કહે છે. મારી પાત્રતાથી પાયમો એમ ન કહે, શ્રી ગુરુના વચનથી હું પાયમો એમ કહે. બોલવાનો, વ્યવહાર કરવાનો એક વિવેક છે. અહીંયા એમ કહે છે 125મો બોલ છે કે ગુરુ તેને જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાવે છે. જ્ઞાન લક્ષણ દ્વારા આત્માનો નિર્દેશ કરે છે. આ જ્ઞાન તે આત્મા છે, અથવા રાગાદી ભાવોથી જ્ઞાન જુદું છે એમ કહેતા, માત્ર રાગની પર્યાયથી જ્ઞાનની પર્યાય જુદી છે એટલું નહીં કહેતા, વિભાવથી સ્વભાવ જુદો છે. કોઈ પણ પ્રકારનો રાગાદી ભાવ હોય તે વિભાવ સ્વભાવે છે. જ્ઞાન એટલે સ્વભાવે, જ્ઞાન એટલે જેમાં સ્વભાવ વ્યક્ત છે, એટલે સ્વભાવ, સ્વભાવથી વિભાવ જુદો છે એમ સ્વભાવ વિભાવને જુદા કહેવાનું તો પ્રવચનમાં આવે ને આવે છે. તે લક્ષણ દ્વારા અંદર અંદર જઈને શોધી લે સંશોધક વૃત્તિથી. તારા જ્ઞાનમાં તારો જ્ઞાન સ્વભાવ કેવો છે એને જો, એને શોધ, તો તને તારો અખંડ પરિપૂર્ણ અનંત ગુણ સ્વભાવી આત્મા, જ્ઞાન ઉપરથી અનંત ગુણ સ્વભાવી આત્મા લક્ષ ગોચર થશે. જ્ઞાન માં શું છે કે જ્ઞાન પર્યાય છે, જ્ઞાન ક્રિયા છે, જાણવારૂપ જ્ઞાન ક્રિયા પણ છે અને ત્યાં જ્ઞાન સ્વભાવ પણ છે, સામાન્ય પણ છે અને વિશેષ પણ છે. હા, ત્રિકાળી દ્રવ, ત્રિકાળી દ્રવ, પણ ત્રિકાળી દ્રવ એવું ભેદ નિરપેક્ષ છે કે ન તો એને દ્રવનો ભેદ લાગુ પડે છે તો એને પર્યાયનો ભેદ તો લાગુ પડે જ કેમ? ફરીથી, દ્રવનો ભેદ એને લાગુ નથી પડતો, એ તો ગુણભેદ થઈ ગયો. એ ગુણભેદ, ગુણભેદ લાગુ પડે ને, દ્રવનો ભેદ લાગુ પડે ને, પર્યાયનો ભેદ લાગુ પડે ને. દ્રવનો ભેદ પાડે તો વિકલ્પ થાય, જેમ પર્યાયના ભેદથી વિકલ્પ થાય છે એમ દ્રવના ભેદથી પણ વિકલ્પ જ થાય. ભેદ પડે તો વિકલ્પ થાય. અભેદ નિર્વિકલ્પ અનુભવ થવાનો જ્યાં વિષય ચાલ્યો સમયસારમાં કર્તા કર્મધિકારના છેડે, ત્યારે આ વિષય ઉપર એક સાથે 26 કળશ અમરચંદ્રાચાર્ય રચ્યા છે. એમાં પર્યાયના ભેદ, ધર્મના ભેદ, ગુણના ભેદ અને દ્રવ્યના ભેદ, ચારે ભેદનો નિષેધ કર્યો છે. સૌ ખલુ ચિચ્ચિદેવ એમ કરીને, એ તો એક ચૈતન ચૈતન જ છે, નિત્ય નથી, શુદ્ધ નથી, અનિત્ય નથી, અશુદ્ધ નથી એમ કરીને બધા જે બોલ લીધા છે. તો શુદ્ધ તો દ્રવ્યનો ભેદ છે અથવા ધર્મનો ભેદ છે, નિત્ય પણ ત્રિકાળીને લાગુ પડે છે. બધા ભેદ લીધા છે એની અંદર કેટલા? દ્રવ ભેદે છે. હું આવો દ્રવ છું એમ કરવા જાય તો દ્રવ્યનો ભેદ પડે. દ્રવ, ગુણ અને પર્યાય ત્રણેય ભેદ જ છે. દ્રવ્યત્વ તે ગુણત્વ નથી, ગુણત્વ તે પર્યાયત્વ નથી. તો દરેકનો પોતપોતાનો જુદો ભેદ થયો કે ન થયો? જે દ્રવ ભાવ છે તે ગુણ ભાવ નથી, ગુણ ભાવ છે તે પર્યાય ભાવ નથી, પર્યાય ભાવ છે તે દ્રવ્ય ગુણ બના ભાવ નથી. અતદ ભાવની અપેક્ષા લ્યો નો. પરમાત્મા કહ્યો તે ગાથા કઈ? પ્રશાંતિક્રાન થયો તેને પરમાત્મા થયો. અહીંયા એ શબ્દ અમરચંદ્ર આચાર્ય દેવે વાંચ્યો છે. મુક્તવા નય પક્ષપાતમ, કેમ કે દ્રવ્ય પણ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. પર્યાય જેમ પર્યાયાર્થિક નયનો વિષય છે એમ દ્રવ્ય દ્રવ્યાર્થિક નયનો વિષય છે. તો કે નયનો પક્ષપાત છોડાવવા અહીંયા વાત કરાવે છે. નયાતિક્રાંત થવા માટે, નિર્વિકલ્પ સ્વાનુભવ માટે નયનો પક્ષપાત કામમાં નથી આવતો. એમાં પેલો એક લીધો, એક જ બધો ન કરતા પર હશે એક, પછી રક્ત રાગ, રક્ત એટલે રાગ વાળો, દ્વેષ વાળો, એમ કરતા ભોગતા, સૂક્ષ્મ સ્થૂળ, કારણ સ્વરૂપે, કાર્ય સ્વરૂપે, ભાવ સ્વરૂપે, એક સ્વરૂપે, શાંત સ્વરૂપે, સંત, નિત્ય, નિત્ય સ્વરૂપે, વાચ્ય સ્વરૂપે, અનેક સ્વરૂપે, નાના, પછી જ્ઞાન સ્વરૂપે, દર્શન સ્વરૂપે, એકસ્ય ચેત્યો, એકસ્ય દ્રશ્યો, જ્ઞાન સ્વરૂપે, દર્શન સ્વરૂપે, એકસ્ય વેદ્યો, વેદન સ્વરૂપે આ એટલી વિશેષતા વાળા બધા ગુણ લઈ લીધા છે. ધાતો પ્રકાશ સ્વરૂપે આવી અનેક પ્રકારની બધાનો ટોટલ માર્યો છે લઈ એકાણમાં, કે પુષ્કળ મોટા ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઉઠતી આ સમસ્ત ઇન્દ્રજાળ, આ બધા નયોની ઇન્દ્રજાળમાં પુષ્કળ વિકલ્પો છે, મોટા સ્થૂળ વિકલ્પો છે, ચંચળ વિકલ્પ છે. ચંચળ વિકલ્પ હોય ત્યાં ધ્યાન જામતો
નથી,
નિર્વિકલ્પ સમાધિ તો ધ્યાનમાં ધ્યાનની દશા છે, ત્યાં નહીં થાય. દ્રવ્યના બધા વિકલ્પ ઉડાવ્યા, ગુણના વિકલ્પ ઉડાવ્યા, પર્યાયના વિકલ્પ ઉડાવ્યા બધા, કેમ? પણ દ્રવ્ય ગુણ પર્યાય તો વસ્તુનું સ્વરૂપ છે, કે વસ્તુનું સ્વરૂપ સમજવું હોય, વસ્તુને ઓળખવી હોય ત્યારે એ સમજવા માટે એ ભેદનો ઉપયોગ છે. પ્રત્યક્ષ અનુભવમાં ભેદનો જરા પણ ઉપયોગ નથી, ઉલટાનું તે ભેદોથી દૂર જાય તો જ એને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય, નહીતર થાય નહીં. વળી વસ્તુ જેવી શુદ્ધ ઉપયોગ છે એવી સદ્રસ વસ્તુ છે, જેવો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ છે બિલકુલ એવા જ સ્વભાવે એવા જ ભાવે વસ્તુ છે, કેમકે તો તદાકાર ઉપયોગ છે એનો, તો એવી પણ વસ્તુ છે અને ભેદ કથનચિત ભેદરૂપ પણ વસ્તુ છે અને કથનચિત આવી પણ વસ્તુ છે, બે વસ્તુના સ્વરૂપના અંગ છે. તારે આરાધના માટે જે નિર્વિકલ્પ વસ્તુનું સ્વરૂપ છે તે અવલંબન માટે કામની ચીજ છે, ભેદવાળું જે વસ્તુનું સ્વરૂપ છે એ તારા અવલંબનને યોગ્ય નથી અને અવલંબન માટે કામમાં આવે એવી ચીજ નથી. એ જાણવાનો વિષય છે, આદરવાનો કે અવલંબવાનો વિષય નથી. જ્યારે નિર્વિકલ્પ સ્વરૂપ છે એ તો અવલંબવાનો વિષય છે. એમ નહીં, વિકલ્પ માટે જુદા જુદા નહીંથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. એક નહીંથી આત્મા દ્રવ્ય સ્વરૂપ છે, દ્રવ્યાર્થિક નહીંથી પર્યાયાર્થિક નહીંથી પર્યાય સ્વરૂપ છે. ખરેખર તો એમ છે કે અવલંબનનો વિષય છે એ સ્વરૂપે જ અસ્તિત્વને ગ્રહણ કરવું. જે અવલંબનનો નિર્વિકલ્પ શુદ્ધાત્મ દ્રવ્ય વિષય છે એ સ્વરૂપે જ અસ્તિત્વને ગ્રહણ કરવું, એટલું જ વસ્તુત્વ ગણવું, બાકીનું તો કે અવસ્તુ ગણવી. ઠીક, બાકી અવસ્તુ અવસ્તુ ગણવી. કેમ કે જે વસ્તુ પોતાને કામની ન હોય, શું માણસ શું કે ભાઈ મારા દીકરા છગન મગન બે સોના ના, ગામના છોકરા આ ભલે કાણા કુબડા હોય તો સોના ના, ઓલા રૂપાળા હોય તો ગારા ના, એનો અર્થ કે મારે કામના નથી, મારે તો આ જ કામના છે. એમ એને જે અવલંબનનો વિષય છે એટલી જ પોતાની સ્વ વસ્તુ ને બાકી અવસ્તુ, એટલી વસ્તુ ને બાકી અવસ્તુ. એમ ગૌણ પણ ગૌણ આવી રીતે ગૌણ, એ ગૌણ તો ખરું પણ ગૌણ એટલે કેવું ગૌણ, કે જાણે એને અવસ્તુ કહી દે એવું ગૌણ. ગુરુદેવ શ્રી આ બધી વાતો બહુ ખોલેલી છે. એક વખત સાતમી ગાથાનો ભાવાર્થ રાજકોટમાં ચાલતો હતો, એટલે તેને ઇન્દ્રજાળ કીધી. ઇન્દ્રજાળ એટલે અવસ્તુ, અવસ્તુ એટલે ઇન્દ્રજાળ. ઇન્દ્રજાળની ઉપમા કેમ લાગુ પાડી એને, એ કામની વસ્તુ નથી અવસ્તુ. જેમ ઇન્દ્રજાળ કામમાં આવતી નથી, આ ચીજ કામની નથી, પોતાની શાંતિ માટે કામની નથી. સાતમી ગાથાનો વિષય એવો લીધો છે કે ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને, ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન નાયક શુદ્ધ છે. જેને ચારિત્ર નહીં, જેને દર્શન નહીં, જેને જ્ઞાન નહીં, તેવો અશુદ્ધ જ્ઞાયક છે. જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણ મુખ્ય ગુણ છે તો આત્માને ઓળખાવે. આગળ એમ કહ્યું કે જે દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત હોય તે આત્મા આઠમી નવમી ગાથામાં એમ કહેશે તો અહીંયા પેલા ઉડાવે છે હાથમી માં કે આત્માને બંધના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો પણ એને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી, ન વિદ્યંતે, વિદ્યમાન નથી. દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી તો આત્મા તો ગુણ વગરનો ખાલી થઈ જશે. તો એ વિદ્યમાન નથી એ ગૌણ કરવાની પદ્ધતિ છે. અધ્યાત્મની ગૌણ કરવાની પદ્ધતિ એટલે કે જે વિષયને ગૌણ કરવો હોય એને એટલા જોરથી એનો નકાર અને નિષેધ કરે છે કે જો ભાવને કહેનારના ભાવને ન સમજે તો એમ માને કાં તો વસ્તુના સ્વરૂપને તોડી નાખે છે, વસ્તુનું બંધારણ આવું નથી એમ થઈ જાય એને. હા એમ જ છે, ભેદ નથી એમ કેવું છે. પણ આચાર્યને ભેદ નથી એમ કહેતા તો આવડતું હતું, બહુ ઉત્કૃષ્ટ વક્તા છે આચાર્ય દેવ, તો ઉત્કૃષ્ટ વક્તા છે. તો દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદ નથી એમ કેવું હતું, દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી એવું શું કરવા કયો છો? નકામું કોઈ ભ્રમવા પડે આમ તો દલીલ થાય કે ન થાય. દર્શન જ્ઞાન ચારિત્રાણી એવ ન વિદ્યંતે, એના બદલે એમ કહી શકત કે દર્શન જ્ઞાન ચારિત્રાણી ભેદરૂપ ન વિદ્યંતે, એટલો શબ્દ નાખ્યો તો ચોખ્ખું થાત કે નહીં? એ ચોખ્ખું કરવામાં જે એમને નિષેધ કરવામાં ફોર્સ દેવો છે એ નથી દેવાતું. એમને જે જોર દેવું છે એ જોર માર્યું જાય છે. અથવા એવા નિર્વિકલ્પ અભેદ સ્વભાવના જોરમાં જે વાણી આવે છે એમાં વચ્ચે ભેદનો શબ્દ અને વિકલ્પ વચ્ચે દખલ એમને પોસાતી નથી એમ વાત છે. અભેદના જોરમાં ભેદવાળી વાણી નથી આવતી એમ કેવું છે. જ્ઞાનમાં બધું છે, જેવું વસ્તુનું સ્વરૂપ ભેદાત્મક છે જ્ઞાનમાં નથી કઈ, પણ એ અભેદનું જોર આવું કામ કરે છે. તો એમાંથી જોર પકડવું જોઈએ કે આવું જોર આવ્યા વિના નિર્વિકલ્પ અભેદ મારી દશા થશે. આ શુદ્ધોપયોગ જ સાધક છે મોક્ષનો. માટે એ શુદ્ધને જ વંદન કર્યા છે, શુદ્ધોપયોગ ધારીને જ વંદન કર્યા છે ચારિત્રમાં, તો આચરણના વચન સારના અધિકારમાં. પછી ભાવાર્થની અંદર આ સાતમી ગાથા બહુ સરસ છે. ભાવાર્થની અંદર પંડિત જયચંદજીએ બિલકુલ હવે ક્રોસ ક્વેશ્ચન સામે મૂક્યો છે કે અહીં કોઈ કહે, પોતે તો સમજે છે એટલે પ્રશ્ન ઉઠાવે, એટલે કોઈ એમ કે કોઈને પ્રશ્ન થઈ શકવા યોગ્ય છે કે પર્યાય પણ દ્રવ્યના ભેદ છે, અવસ્તુ તો નથી. જેમ તમે ઇન્દ્રજાળ માટે પ્રશ્ન કર્યો, ઇન્દ્રજાળ તો અવસ્તુ કહેવાય, એમ પર્યાય તો દ્રવ્યનો જ ભેદ છે, આખા પ્રમાણરૂપ વસ્તુનો એક અંગ છે પર્યાય, તો દ્રવ્યનો જ ભેદ છે, વસ્તુનો જ અંગ છે, કાંઈ અવસ્તુ નથી. તો તેને વ્યવહાર કેમ કહી શકાય? શું એને શા માટે વ્યવહાર કયો છો? એને વસ્તુનું અંગ કયો, ભેદ કયો? તો પુત્ર તો બહુ ઠંડો જવાબ આપ્યો છે, પણ ગુરુદેવ પ્રવચનમાં આટલો ઠંડો ઉત્તર નહોતો આપ્યો. તો પોતે ઉત્તર વાંચ્યા પહેલા જ ઉત્તર આપ્યો કે એ પર્યાય અવસ્તુ છે, બોલ. એકવાર પર્યાય અવસ્તુ છે હાલ તારે કેવું છે કાંઈ? અવસ્તુનો પ્રશ્ન ઉઠ્યો ને રાજકોટના પ્રવચનની વાત કરું છું, સાતમી ગાથાનો પણ ચાલતી હતી, પછી આધાર લીધો ગમે તે. અહીંયા ભાવાર્થ ઉપર આમ વાત કરી કે પર્યાય દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો કેવા વસ્તુ છે? પર્યાય અવસ્તુ છે. ઠીક, આમ પ્રવચનમાં કહ્યું. જયચંદજી એટલો ગરમ ધકધકતો જવાબ નથી આવ્યો. એમણે તો આમ કીધું કે એ તો ખરું છે, તારી વાત સાચી છે કે બંધારણની અપેક્ષાથી તારી વાત સાચી છે, પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિને અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે, અને આવી રીતે અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. એ સિવાય અભેદને સારી રીતે કહેવા માટે અને સારી રીતે દર્શાવવા માટે બીજી પદ્ધતિ બરાબર નથી, એટલે એને અવસ્તુ કહેવામાં આવે છે, વિદ્યમાન નથી એમ કહેવામાં આવે છે, તો તે યોગ્ય છે. અહીં અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સ્વરાગીને વિકલ્પ રહ્યા કરે છે, માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરીને ભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે, એ અધ્યાત્મ શાસ્ત્રની પદ્ધતિ છે અને તે પદ્ધતિ એકદમ બરાબર યોગ્ય છે. એ બહુ ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કરેલું છે, આ બધું પ્રવચનોની અંદર આ બધું ખૂબ સ્પષ્ટ થયેલું છે. આગમ શું, અધ્યાત્મ શું, આગમ અધ્યાત્મનો મેળ શું, એની અનેકાંતતા શું, એની સમ્યક એકાંતતા શું, બધા વિષયો ગુરુદેવે એમ જ્ઞાન લક્ષણ એક ભેદ ઉપરથી પણ નિર્ભેદ થવાનું, અભેદ થવાનું, અભેદ દ્રવ્યને ઓળખવાનું, અભેદ વસ્તુને પરખી લઈએ, એટલા માટે એ જ્ઞાન લક્ષણમાં પણ અનંત ગુણના રૂપો છે, સ્વરૂપો છે, એ પણ એને સમજાઈ જાય છે.
એટલામાં વિભાવ છે, ત્યાં જ સ્વભાવ
છે, ત્યાં જ સ્વભાવ છે, છતાં વિભાવ છે તે સ્વભાવ નથી ને સ્વભાવ છે તે
વિભાવ નથી,
વિભાવ નથી. ત્યાં હોવા છતાં બંને જુદે જુદા છે, સ્વભાવે એટલા બધા જુદા છે કે એક પ્રકાશ સ્વરૂપ છે અને એક અંધકાર સ્વરૂપ છે, એક કાળું ધબ છે, એક પ્રકાશનું પૂર છે, એટલું પ્રકાશ છે કે જેની અંદર જેનાથી અંધારું રાગનું બહુ દૂર રહે એવું પ્રકાશ સ્વરૂપ છે.
સ્વભાવ જુએ ત્યાં વિભાવ ભાગી જાય, સ્વભાવ
શ્રી ગુરુના વચનમાં વારંવાર સ્વભાવને જ બતાવવામાં આવે છે અને વારંવાર સ્વભાવને બતાવે એને જ ગુરુ કહેવામાં આવે છે. દીપચંદજી આત્માવલોકનમાં એ વાત કીધી, મુહુર મુહુર
વારંવાર
વારંવાર આત્માને બતાવે તેને ગુરુ કહીએ, એક સેકન્ડના અસંખ્ય ભાગમાં આત્મા જ્ઞાનાનંદ નિત્યાનંદ નિર્મળાનંદ ગુરુદેવની શૈલી આ હતી, એક સમયમાં, એટલે અત્યારે વર્તમાન સમયમાં આવો છે. ગમે એ અધિકાર ચાલતો હોય તો આ વિષય તો અનેક વાર આવે આવે ને આવે છે, એ વારંવાર બતાવે છે. કોને મળી જાય છે કે જેને એ એની શોધ ચાલતી હોય એને મળી જાય છે, શોધી લે એમ કહ્યું ને, કોને મળે છે કે જેને એની શોધ ચાલે છે તેને મળે છે. દ્રવ્યને શોધતો જ ન હોય, પોતાના મૂળ સ્વરૂપને શોધતો જ ન હોય, એને દર્શાવે તો પણ એને જો મળતું નથી, જે શોધે છે એને મળે છે. સ્વદ્રવ્યની શોધમાં નીકળ્યો હોય અને ન મળે એવું કદી બનતું એટલું એ પ્રસિદ્ધ છે. નાયક દેવ ટંકોત્કીર્ણ છે એમ કહેવાય છે, એટલા માટે કે એને ભૂસાડી શકાતું નથી તો નહીં મળવાનો ક્યાં પ્રશ્ન છે, નહીં મળવાનો પ્રશ્ન રહેતો ત્યાં તો એ વિચાર હતો કે દ્રવ્યગુણ પર્યાયના ભેદ સ્વરૂપે નહીં હોવા છતાં સ્વભાવ તો દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપ્ત છે, જ્ઞાન લક્ષણમાં પણ સ્વભાવ વ્યાપ્ત છે, ગુણમાં પણ વ્યાપ્ત છે સ્વભાવ અને દ્રવ્યમાં પણ વ્યાપ્ત છે, ત્રણેયમાં વ્યાપ્ત હોવા છતાં ત્રણેયથી નિરપેક્ષ, ત્રણેયના ભેદ વિનાનો એકાકાર સ્વભાવ જણાય ત્યારે એને સ્વભાવને સ્વભાવ સ્વરૂપે જાણ્યો છે એમ જાણવું. જ્યાં સુધી દ્રવ્યના ભેદે, ગુણના ભેદે, પર્યાયના ભેદે લક્ષમાં આવે ત્યાં સુધી એવું ભેદવાળું સ્વભાવનું સ્વરૂપ નહીં હોવાથી સ્વભાવ સ્વભાવ સ્વરૂપે જાણવામાં આવતો નથી. અને સ્વભાવ સ્વરૂપે નહીં જાણવામાં આવતો ભાવ ભેદાત્મક જેવો છે તેવો તે વિકલ્પનો અને રાગનો ઉત્પાદક થાય છે. સ્વભાવ રાગનો ઉત્પાદક થાય નહીં.
અંદર જઈને
શોધી લે, અંદર જઈને પર્યાયમાં પ્રગટ છે, જ્ઞાન લક્ષણમાં પ્રગટ છે, અને જ્ઞાન લક્ષણમાં પ્રગટ છે એમ અંદર જ્યાં જુએ છે તો દ્રવ્યગુણે પણ પ્રગટ છે, દ્રવ્યગુણે પર્યાય પ્રગટ છે, તો પ્રગટ જ છે. પ્રગટ એનું સ્વરૂપ છે, પ્રત્યક્ષ એનું, સહજ પ્રત્યક્ષ એનું સ્વરૂપ છે, અને કોઈ પણ દ્રવ્યગુણ પર્યાયના ભેદમાં એનો વાસ દેખાતો નથી. જ્ઞાન લક્ષણ થી આત્મા ઓળખવા માટે નિર્ભ્રાંત દર્શન માર્ગ એક પ્રકરણ જ એના ઉપર દીધું છે. સૌથી મોટું પ્રકરણ એના ઉપર દીધું છે. પુરુષાર્થ નો બોલ છે, દ્રષ્ટિનો પણ બોલ છે, અને મુમુક્ષુની યોગ્યતા કેવી હોય એને આ દ્રષ્ટિને પુરુષાર્થ પડે એ વાત પણ એની અંદર ચાર લીટીમાં ત્રણ વિષય સમાવેલા છે. બહુ થોડામાં ઘણું કહેવાય એ કહેનારની વચન ગંભીરતા છે. સામાન્ય રીતે મહાન આચાર્યોની આ પદ્ધતિ રહી છે. શાસ્ત્રની અંદર સૂત્રની અંદર શબ્દો થોડા હોય અને વિષયનો દરિયા જેટલો વિષય ભરી દીધો હોય, ગાગરમાં સાગર જેમ કે આવે છે. આમાં બહુ ટૂંકા ટૂંકા સૂત્રો છે, તત્વાર સૂત્ર ઉપાસવામી મહારાજ. જ્ઞાનના પાંચ ભેદ છે, મતિ શ્રુત કેવળીને મનોપર્યાય. પછી મતિને શ્રુત છે એ પરોક્ષ છે એમનો, કે આદ્ય પરોક્ષમ. આદ્ય એટલે શરૂઆતના, આદ્ય એટલે દ્વિવચન. સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન અને બહુવચન વ્યાકરણમાં ત્રણ ભેદ પડે છે. દ્વિવચન માટે દરેક શબ્દ જુદો, બહુવચન માટે જુદો. હું, અમે બે અને અમે બધા એમ અમે બે માટે જુદો શબ્દ આવે, તું તમે બે અને તમે બધા બે માટે જુદો શબ્દ આવે. આદ્ય એટલે કહેવાની જરૂર નહીં કે પહેલાના બે, મતિશ્રુત એમ કહેવાની જરૂર નહીં. આ પાંચ કયા, એમાં આદ્ય કહેતા પહેલા બે પરોક્ષ છે. પ્રત્યક્ષમ અન્યત, અન્યત એટલે બાકીના પ્રત્યક્ષ છે. કેટલું ટૂંકું કહે છે, બે ને કહેવા માટે બે શબ્દ વાપર્યા આદ્ય પરોક્ષમ, ત્રણ ને કહેવા માટે બીજા બે શબ્દ વાપર્યા, કે પ્રત્યક્ષ અન્યત, જાઓ બીજા છે એ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે. બબે શબ્દમાં સૂત્ર છે, એક સૂત્રમાં બે શબ્દ, પણ એની અંદર કેવળ જ્ઞાન સુધીની વાતો ભરી દે. કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે. પર્યાય ઉપરની દ્રષ્ટિ છોડી દ્રવ ઉપર દ્રષ્ટિ દે તો માર્ગ મળે છે. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, જેટલું વેદન છે એટલો જ હું, પર્યાયમાં પર્યાય વેદાય છે એટલો જ હું, એવા ક્ષણિક પર્યાય ઉપર પોતાના અસ્તિત્વની સ્થાપના અનાદિથી રાખી છે, અને ક્ષણે ક્ષણે એ પર્યાય વિલીન થતી હોવાથી, નાશ થતી હોવાથી પોતાનું ભાવ મરણ પણ ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે. એવું જે પર્યાય ઉપર દ્રષ્ટિ સ્થાપી છે, અને પર્યાય ઉપર દ્રષ્ટિ સ્થાપી હોવાને લીધે રાગાદી ક્ષણિક ભાવોમાં અથવા ક્ષોભસમાદિ ક્ષણિક ભાવોમાં એકત્વ બુદ્ધિ થઈ રહી છે. શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ પછી જ્ઞાન ને આચરણ તો શ્રદ્ધાને અનુસરતા હોવાથી પર્યાય જેટલું ને જેવડો જ હું એમ શ્રદ્ધાએ પણ છે એમ જ્ઞાનમાં પણ છે. એકત્વ બુદ્ધિથી પર્યાયની એકત્વ બુદ્ધિ તે જ્ઞાનનો પર્યાય છે અને એકત્વ તે આચરણનો પર્યાય છે. એ શ્રદ્ધા જ્ઞાન આચરણ એકલા પર્યાયમાં જ છે અને પર્યાય જ આત્મા થઈ પડ્યો છે. એક ન્યાયે તમામ મિથ્યા દ્રષ્ટિ બૌદ્ધમતી છે. બૌદ્ધમતી ક્ષણિકવાદી છે. તમામ પર્યાય મુંડાહા પર સમયા જૈન મતની બાર. પર સમય એટલે જૈન મતની બાર કોણ છે કે બધા મિથ્યા દ્રષ્ટિ માત્ર પર્યાયને અવલંબતા હોવાથી પર્યાયમાં જ દ્રષ્ટિ હોવાથી પર્યાયમાં જ એકત્વ બુદ્ધિ હોવાથી અને પર્યાયમાં લીન હોવાથી અંતર તત્વ છે અને એ સ્વભાવની અપેક્ષા એ વિભાવ તો બહિર તત્વ છે પણ પર્યાય પોતે બહિર તત્વ છે અથવા સ્વભાવ નિર્ભેદ અભેદ તત્વ એ અંતર તત્વ છે અને કોઈ પણ ભેદ તે બહિર તત્વ છે. દ્રવગુણ પર્યાયનો કોઈ પણ ભેદ તે બહિર તત્વ છે એટલો સ્થૂળ સૂક્ષ્મની અપેક્ષા એ ફરક છે. એ છોડી દે થાય છે એક જ સમયે પણ જાણવા સિવાય થતું નથી એટલે જાણતા થાય છે. જાણીને થાય છે જાણતા વે જ થાય છે જાણતા તત્સમયે થાય છે. એક જ સમય છે. પહેલા જાણે પછી બીજા સમયે એકતા કરે એમ નથી. જાણે એકતા સહિત જ જાણે છે એમ કેમ. જો એમ ન હોય તો પહેલા જુદો રહ્યો ને પછી એકતા કરી એમ થઈ. એ તો એમ તો થતો નથી. ન્યાયથી મેળ ખાય એવું નથી. ખરી વાત એ પર્યાય ઉપરની દ્રષ્ટિ છોડી દ્રવ ઉપર દ્રષ્ટિ દે તો માર્ગ મળે છે એમ કરીને અનાદિથી જે પર્યાય બુદ્ધિ છે પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વ પકડ્યું છે એટલે અસ્તિત્વ ગ્રહણ કરતા તો આવડે છે. પર્યાય માત્રમાં અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. પોતે ત્રિકાળી હોવા છતાં ત્રિકાળ રહેતો હોવા છતાં એક ક્ષણવર્તી પર્યાય જેટલો ને જેવડો જ પોતાને ગ્રહણ કરે છે. એ પ્રકાર છોડી દે તો એને માર્ગ મળે છે. એ પ્રકાર રાખીને માર્ગ નહીં મળે. એ પ્રકાર છોડી દેતા માર્ગ મળશે. પર્યાય બુદ્ધિ ઉડાવી દે પર્યાય દ્રષ્ટિ ઉડાવી દે. એક ન્યાય તો એમ કહેશે કે એ પર્યાયત્વના ભેદને જ ન જોતો. આ જ્ઞાન લક્ષણમાં આ પ્રશ્ન થવા યોગ્ય છે. આપણે ચર્ચા કરી છે જ્ઞાન તો પર્યાય છે ને અમારે તો દ્રવ્યને ઓળખવું છે. જ્ઞાન લક્ષણથી શ્રી ગુરુ ઓળખાવે છે એમ કહ્યું તો જ્ઞાન લક્ષણ તો અહીંયા પ્રગટ પર્યાય છે જ્ઞાન લક્ષણ એ તો અને અમારે દ્રવ્યને ઓળખવું છે તો કે પર્યાયમાં દ્રવ્યને જોવાની વાત છે. પર્યાયમાં પર્યાયને જોવાની વાત નથી. બીજું કે નય જ્ઞાનની અંદર પર્યાય એકાંતે કદી દેખાતી નથી. પર્યાયાર્થિક નયમાં પણ એકાંતે પર્યાયનું જ્ઞાન થતું નથી. પર્યાયાર્થિક નય દ્રવ્યાર્થિક નય સાપેક્ષ છે. 47 નયનું જ્યાં વર્ણન કર્યું પ્રવચન સારમાં ત્યારે અમૃતચંદ્રાચાર્યએ કહ્યું કે જેટલા કથન છે એટલા નયવાદ છે. અનંતા નયો છે. આવા અનંતા નયો અનંતા ગુણ ધર્મોમાં જાણનારા છે એટલે એમાં પ્રવેશે છે. તેમ છતાં વસ્તુ અનેક ધર્મ સહિત હોવાથી અને પ્રમાણ પણ અનેક ધર્મોમાં વ્યાપતું હોવાથી નય પ્રમાણ સહિત હોય છે હંમેશા નયની પ્રવૃત્તિ, એટલે સમ્યક નયો તો સાપેક્ષ જ હોય છે, નિરપેક્ષ કોઈ દિવસ સમ્યક નહીં હોતો નથી, એટલે પર્યાય નહીંથી આત્મા પર્યાય સ્વરૂપે છે એમ કહેતા દ્રવી નહીંથી દ્રય સ્વરૂપે છે એમ કહેનારને લક્ષમાં છે. એટલે આગમની જે વસ્તુ વ્યવસ્થા છે એમાં કાંઈ ભૂલ પડતી નથી, બરાબર પર્યાયાર્થિક નથી દ્રવ્યાર્થિક નહીંથી, ગમે એ વાત વારાફરતી કરે દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક એક સાથે તો કહેવાય નહીં, કેમ કે વસ્તુ અવક્તવ્ય છે એ રીતે, તો એક નહીંથી વાત ચાલતી હોય ત્યારે બીજા નહીંનો વિષય પણ જેમ છે તેમ જ્ઞાનમાં રહે તો કહેનારની વાત બરાબર છે, નહીંતર એમાં કાંઈ એકાંત થઈ જાય છે અને વસ્તુ જેમ છે એમ જ્ઞાનમાં રહેતી નથી. અહીંયા પર્યાય ઉપરની દ્રષ્ટિમાં એકાંતે પર્યાય સ્વરૂપ છે નો અનુભવ થાય છે અને ત્રિકાલી દ્રવ્ય સામાન્ય જાણે છે જ નહીં એમ ઉડી જાય છે, દ્રષ્ટિ તો એકને વિષય કરે બેને કરી શકે નહીં, તો માર્ગ મળે જ. જો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવામાં આવે અથવા ત્રિકાળીમાં પોતાના અસ્તિત્વને સ્થાપવામાં આવે, શ્રદ્ધાથી ત્રિકાળીને શ્રદ્ધવામાં આવે, વિષય કરવામાં આવે, તો એને માર્ગ મળે જ, તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયની પ્રાપ્તિ થાય જ, ન થાય એવું બને નહીં. પણ બહુ ટૂંકામાં વાત કરી દીધી, આ પર્યાય વર્તમાન પર્યાય ઉપર તારી દ્રષ્ટિ છે એટલો જ એવડો તું તને અનુભવ કરે છો, આ તારો મિથ્યા અનુભવ છે, આખી દ્રષ્ટિ ત્યાંથી ઉઠાવીને આખી સ્થાપના ત્યાંથી બદલી નાખ અને તારા મૂળ સ્વરૂપમાં તારી સ્થાપના શ્રદ્ધાએ કરીને કર, આ હું છું એમ શ્રદ્ધામાં સ્થાપ, બસ તને મોક્ષનો માર્ગ હાથમાં આવી ગયો, આપનું શ્રદ્ધામાં થતા તને મોક્ષનો માર્ગ એટલે મોક્ષનો માર્ગ તને હાથમાં આવી ગયો,
મોટો લાભ
આટલો આટલું ટૂંકામાં હમાવી દીધું. માર્ગ માર્ગ મળવામાં આ એક આમ દ્રષ્ટિ ફેર કર અને માર્ગ મળી જાય એવું વસ્તુ સ્વરૂપ છે. બૌદ્ધત્વ પરસમય પણ નાશ પામશે, સ્વસમય પણ ઉત્પન્ન થશે, એટલે જ એને સ્વ આત્માને સમય કયો છે, સ્વસમયની અપેક્ષાએ સમય સાર કયો ને, સાર તો વિપરીતના પર્યાર અર્થે, એમાં દ્રવ્ય કર્મ નહીં, ભાવ કર્મ નહીં, નો કર્મ નહીં, ત્રણેય ન લીધા, અનુભૂતિ લેવી છે એટલે પછી અવસ્થા નહીં એમ નથી લીધું, પણ ભેદ તો એમાં ન લેવાય, બધો એમાં આવી જાય છે, કારણ કે ભેદનું અવલંબન એ વસ્તુનું સ્વરૂપ નથી, એ અવસ્તુનું સ્વરૂપ છે એમ કહી દે છે, અધ્યાત્મના આશ્રય કરવાની અપેક્ષા. સમ્યક એટલે સાદો અર્થ છે સાચો, અને સમ્યક એટલે સત્ય એમ સાદો અર્થ એમ કહેવાય છે. મૂળ સંસ્કૃત ભાષામાં સમ્યક અર્થ આત્માભિમુખ દિશા સૂચવવી હોય ત્યારે એ શબ્દનો પ્રયોગ થાય છે. નાનપણમાં ઓલે RSS ની શાખામાં જતા હતા, એ અગ્રેસર બનાવે, પાંચ પાંચ દસ દસ ની ટુકડીનો એક અગ્રેસર હોય, તો અગ્રેસર અહીંયા બધા સંસ્કૃતમાં બધા વાતો થાય, તો હિન્દુઇઝમ ની બ્રાન્ચ ને, એટલે મૂળ હિન્દુનો ભાષાનું લેવલ પણ સંસ્કૃતનો, એટલે ત્યાં બધા ઓર્ડર સંસ્કૃતમાં થાય, તો અગ્રેસરો મારી સામે આવીને ઉભા રહીએ એમ કેવું હોય કેપ્ટનને, કેમ કે અગ્રેસર સમ્યક એ શબ્દ ક્યાં પેલા સાંભળ્યો હતો, 10-11 વર્ષની ઉંમરે અગ્રેસર સમ્યક, અગ્રેસર જે હોય એ બધા સામે આવી જાય, મારી સન્મુખ આવે, એ સમ્યક એટલે આત્માભિમુખ, સન્મુખ થવું, નિજ સન્મુખ થવું એને સમ્યક કહેવામાં આવે, એ દિશા સૂચક છે, અને જીવના તમામ ગુણોના પરિણામ પોતાના આત્માભિમુખ રહે તે જ પરિણામ સમ્યક છે. ભલે જ્ઞાનનો ઉપયોગ હોય પણ બહાર જાય એટલે એનો એનો નિષેધ કર્યો છે, એના ઉપર ધોકો જ માર્યો છે. કે ઉપયોગ બહાર નીકળા કે જમકા બધું સમજો, એને મોત જ સમજો, એને જીવન નહીં સમજો. ઉપયોગ બહાર જાય તે જ્ઞાનનું જીવન નહીં, તે જ્ઞાનનું પરિણમન નહીં, તે જ્ઞાનનું મૃત્યુ છે એની અંદર. કેમ કે જ્ઞાનને આવરણ કરવાનું એ ઉપાય છે, ઉપયોગને બહાર જવું એ જ્ઞાનનો વિનાશક છે. ઉપયોગ બહાર જાય તો એ પોતે જ જ્ઞાનનો વિનાશક છે, પોતે જ પોતાનો વિનાશક છે. જાય છે તો એ કહે છે કે અમારો એ ઉપયોગ નથી, એ અમારું સ્વરૂપ નથી, એમ કે છે. એ અમારું સ્વરૂપ નથી. એક વાર પાલિતાણાના તળેટીમાં, શેત્રુંજીની તળેટીમાં ગુરુદેવે ચર્ચા કાઢી, રવિવારે જતા ને સાથે ગયા હતા, થોડી વાર બધા મૌન બેઠા હતા, પછી એમાંથી કઈ અંદર વિચાર ચાલતા હશે. અલિંગ ગ્રહણનો 172માં બોલમાં, 172 ગાથાનો 9મો બોલ ચર્ચા કરી, એ વિષય કાઢ્યો કે આચાર્ય દેવ કહે છે કે મારા ઉપયોગનું કોઈ હરણ કરી જઈ શકતું નથી, ઉપયોગનું કોઈ હરણ કરી જઈ શકતું નથી. ગ્રહણ એટલે હરણ કરવું, અહીંયા એવો અર્થ કર્યો છે. પોતાને પોતે પાસે કહે છે કે પણ પ્રભુ, આચાર્ય દેવને પ્રભુ કહે છે, 6-7 ગુણ સ્થાન છે એમ નથી કહેતા, પણ પ્રભુ એમ કે શું ઉપયોગ તો છદમસ્ત છીએ અમારો, ને અમે તો છદમસ્ત સાધક છીએ ને છદમસ્ત છીએ, અને અમારો ઉપયોગ તો બહાર જાય છે. હાલ હાલ કે ઉપયોગ બહાર જાય આત્માનો ઉપયોગ નહીં, કે બહાર જાય તે આત્માનો ઉપયોગ
નહીં.
પોતે પોતે પાસે જવાબ દે, શું કુતન પોતે પ્રશ્ન કરે છે, પોતાને પોતે ઉત્તર આપે છે. એનો અર્થ નિષેધ કેટલો છે. એમ ઓલા દીકરાને કહે ને, તું આવો પાક્યો તો મારો દીકરો નહીં, ચાલ જન્મથી નીકળી જાય, મારો દીકરો જ નહીં, મારો દીકરો આવો નહીં, એમ કરે, એના જેવી વાત છે. એટલો નિષેધ છે. એટલે એ સમ્યક ઉપર કેટલું વજન છે અહીંયા એ લેવાનું છે. આત્માભિમુખ પણ એના ઉપર એટલું વજન છે કે એનો જ્ઞાનનો ઉપયોગ સમ્યક જ્ઞાન છે, કે મિથ્યા જ્ઞાન નથી. એ ભલે સમ્યક જ્ઞાન હોય પણ ઉપયોગ બહાર ગયો જ કેમ, એના ઉપર મમત્વ હોય નહીં. પછી શાસ્ત્રમાં જાય તો એનું એના ઉપરનું મમત્વ નહીં, ગુરુ ઉપર જાય તો મમત્વ નહીં, દેવ સર્વજ્ઞ દેવ ઉપર જાય તો મમત્વ નહીં. એમ ખુબાની જે કીધું કીધું સીધી ભઠ્ઠી જ ખળગે. દેવ ગુરુ ને શાસ્ત્ર ઉપર ઉપયોગ જાય એટલે ભઠ્ઠી ચાલુ થાય, કે કહેવાની વાત નથી, ભઠ્ઠીનો અનુભવ કરવાની વાત છે. તો અંદર જવાય, અને આવી શાંતિ, શાંતિની તુલના આવી છે. સિદ્ધિ નથી શાંતિ બતાવી શકાતી, એટલે આડકતરી રીતે આમ બતાવી પડે છે. હા, પરમ શાંત વિતરાગ દેવ જોતા ઉપયોગ ઠરવાનું નિમિત્ત ગણવામાં આવે, ધ્યાનનું કારણ છે. ભગવાનની પ્રતિમા, ભગવાનના દર્શન પોતે નિમિત્ત દર્શન, અને સમ્યક દ્રષ્ટિને ધ્યાનનું કારણ, મિથ્યા દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિનું કારણ, અને સમ્યક દ્રષ્ટિને ધ્યાનનું કારણ છે. બેને ઉપયોગી છે. ઓકે, ઠીક છે, અમુક હદે વાત અમુક ન્યાય છે, પણ અહીંયા અમારા સ્વરૂપમાંથી બહાર નથી નીકળવું. એને તો કહે છે કે ભઠ્ઠી જ આખળ, કે સીધી ભઠ્ઠી ઉપડે એટલું પણ નહીં. વાતો આવે છે, અને એમાં એ પ્રકારે એમ સૂચવે છે કે આમ થતા પછી આમ થાય, આમ થતા પછી આમ થાય, આમ થતા આમ થાય, તો એને સાધન ને આને સાધ્ય, એને સાધન ને આને સાધ્ય, શાસ્ત્રમાં આ પદ્ધતિ ચાલે છે. શિથિલતાના પ્રકારોમાં એવું બને છે. શું કે સીધું ધ્યાન ન જામે તો મૂર્તિનું અવલંબન લઈએ, વચનનું વિકલ્પનું અવલંબન લઈએ, સ્વરૂપને વિષય કરતા વિકલ્પો, હું શુદ્ધો હમ, નિર્વિકલ્પો હમ, એકો હમ, પૂર્ણો હમ, એમ એ બધી શિથિલ પુરુષાર્થની દશામાં આવ્યું છે. સીધું જેને સળાક ગોળી વાગે જેમ, બુલેટની જેમ, એને શું કાંઈ વિકલ્પ વિકલ્પ નહીં, કાંઈ વિકલ્પ કરવો પણ એ કોઈ જરૂરી નથી. એ તો સિદ્ધ ઝપટ મારે છે, જેમ પતંગીઓ દીવા ઉપર ઝપટ મારે છે, ઝપટ મારી દે છે. એ બાહ્ય દ્રષ્ટિ આખી ઉડાવી છે, પર્યાય દ્રષ્ટિમાં બાહ્ય દ્રષ્ટિ જ આખી ઉડાવી છે, અને તમામ પ્રકારના પરિણામનું બાહ્ય વલણ કોઈ પણ અંશે હોય તો એમનો એનો એમાં નિષેધ છે. એને અંતરદ્રષ્ટિ કહેવામાં આવે છે, એને આત્મદ્રષ્ટિ કહેવામાં આવે છે. જેને લાગી હોય તેને પુરુષાર્થ ઉપડ્યા વિના રહેતો જ નથી. શું છે આ? એક એમનું બહુ માર્મિક વચન છે કે જેને લાગી હોય તેને પુરુષાર્થ ઉપડ્યા વિના રહેતો નથી. સામાન્યપણે મુમુક્ષુઓ એવી ફરિયાદ કરતા સંભળાય છે કે સમજાય છતાં પુરુષાર્થ ન ઉપડે તો કરવું શું? આ પ્રશ્ન મોટો થઈ પડ્યો છે કે ક્ષોભસમમાં એટલી શક્તિ છે કે શાસ્ત્ર અને ગુરુ વચન સમજાય છે. આ બધી વાત બહુ સાદા શબ્દોમાં છે, ન સમજાય એ કાંઈ પ્રશ્ન નથી. એ સમજવું એક વાત છે ને અંદરમાં લગ્ની લાગવી એક બીજી વાત છે. લગ્ની લાગી તો એને સમજાયું અને ન લાગી તો એને સમજાયું નથી.
બરાબર
સમજાયું તો છે કે નહીં સમજાવા બરાબર સમજાયું છે? આ એક બહુ પિન પોઈન્ટ વાત એમની છે કે સમજણની ભૂમિકામાં સમજાતા તને લગ્ની લાગે છે, લાગી છે, તારો પુરુષાર્થ ઉપડશે, આત્મિક પુરુષાર્થ કાર્યકારી થશે, એવી પુરુષાર્થ તને કામની ચીજ છે. પણ એમને એમ લગ્ન વગરની સમજણ, એ સમજણને સમજણ શું કહેવી? બહારમાં બહુ મોટો લાભ હોય તો તારી દોડ કાંઈ અછાની રહેતી નથી. અહીંયા આવડો મોટો લાભ છે કે તારા કાયમના પરિભ્રમણનો, અનંતકાળના પરિભ્રમણનો છેડો આવે એવડો મોટો લાભ છે, અને તને એની લગ્ન નથી લાગતી તો એ લાભ તને સમજાયો છે એમ કેવી રીતે માનીએ? વાસ્તવિકતાથી તો દૂર છે એ વાત. વાસ્તવિકતા તો એ છે કે જેટલો લાભ એટલો રસનો ઉત્પાદ જોરથી આવે, જેટલો લાભ મોટો એટલો રસ પણ તીવ્ર મને મોટો, આ એની વાસ્તવિકતા છે. અને બહારના અનુભવમાંથી સ્પષ્ટ થાય એવું છે. અહીંયા લાભ મોટો અને રસ નાનો તો તું વાસ્તવિકતાથી દૂર છે. વાસ્તવિકપણે તને એ વાત સમજાણી નથી. એટલે બીજા કોઈ પણ વિષયમાં ભૂલ પડે, વસ્તુના વિજ્ઞાનમાં ભૂલ પડતી નથી. આ વૈજ્ઞાનિક વિષય છે કે જેને લાગી હોય એને પુરુષાર્થ ઉપડ્યા વિના હરીએ નહીં. તારો પુરુષાર્થ નથી ઉપડતો એવી તને ફરિયાદ થાય છે, એનો અર્થ કે તને લગ્ન આ બાબતની નથી કે હું જલ્દી પ્રાપ્ત કરું એવી લગ્ન નથી. જ્યાં છું ત્યાં તું જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એટલે જે ભાવે છો ત્યાં તને અધિકાર છે કે આ ઠીક છે, આ ઠીક છે અને હવે મને વાંધો નથી, એમ વગર વિચારે પણ તું ઠરીને ઠામ થઈને પીડ્યો છો. ત્યાં એવો ઠરીને ઠામ થઈને પીડ્યો છો કે શ્રી ગુરુ કાઢવા માટે તીખા તમતમતા વચન કહે અને ચાપખા મારે તો પણ ઊભો થતો નથી. આ પરિસ્થિતિ છે એને એમ કે છે કે આ ચિહ્ન છે મેળવી લે, તારી દશા સાથે મેળવણી કર, લગ્ન લાગી હશે તો પુરુષાર્થ ઉપડશે, નહીં લાગી હોય તો પુરુષાર્થ ઉપડવાનો પ્રશ્ન અસ્થાને છે. કોઈ પુરુષાર્થ ઉપડવાની પરિસ્થિતિ બની શકે જ નહીં, હોય શકે જ નહીં. એને વાત વાસ્તવિક પણે સમજવામાં આવી નથી, કાલ્પનિક પણે સમજવામાં આવી છે. સમજવાની એક એને કલ્પના થઈ છે. કલ્પના જુદી ચીજ છે, વાસ્તવિકતા જુદી ચીજ છે. કલ્પના મિથ્યાત્વનું સ્વરૂપ છે, વાસ્તવિકતા સમ્યક્ત્વનું અંગ છે. કલ્પનાનું ફળ દુઃખ છે, વાસ્તવિક સ્વરૂપ જ્ઞાનનું ફળ સુખ છે. આ બધું સામે સામા પડખા છે આ વિષયના. કલ્પનામાં પડ્યો છે, સમજાણું એને કલ્પના થઈ છે. એને અધિકાર જે રહી છે વર્તમાન સ્થિતિમાં એ પણ એની કલ્પના છે. એ બંનેનું ફળ દુઃખ છે. કલ્પના માત્ર દુઃખના ફળને લાવે છે. જેને લાગી હોય તેને પુરુષાર્થ ઉપડ્યા વિના રહેતો જ નથી. અપવાદ ખાતર પણ અનંત પુરુષાર્થ કરનારા જીવો થયા, એમાં એક અપવાદ વાળો જીવ એવો નથી કે જેને લાગ્યું હોય અને પુરુષાર્થ ન ઉપયોગ હોય. એ બની શકે નહીં, ન ભૂતો ન ભવિષ્યથી. ભૂતકાળમાં અનંતાને બન્યું નથી, ભવિષ્યમાં કોઈને અનંતમાંથી કોઈને બનશે, એકને પણ નહીં બને. જેમ સર્વજ્ઞના જ્ઞાનમાં ત્રણ કાળને આવરી લેવામાં આવે છે, એમ સમ્યક મતિ સુખ જ્ઞાનમાં પણ ત્રણ કાળને વિષય કરવામાં આવે છે. આમાં ફેર પડે
નહીં.
રસ, રુચિ, લગ્ન એની તાલાવેલી બધા લગભગ ભળતા શબ્દો છે, પણ એ પુરુષાર્થના ઉત્પાદક પર્યાયો છે. સ્વરૂપની મૂંઝવણ થાય તો મૂંઝવણ ટળે, મૂંઝવણ મૂંઝવણને ટાળે. એમ કે જેમ કોઈ નાક દાબે, કામ મોઢું ખોલે ને કામ મોઢું નાક બે દાબાય હોય તો ધક્કો મારીને છોડેલા વિના રે ને. તો આ મિથ્યા ભાવે નાક ને મોઢું બે દાબા છે, એને એની મૂંઝવણ થાય તો એને ધક્કો માર્યા વિના રે ને. કોઈ કે આટલું બધું કડક કેમ બોલો છો? આ ભેદ દર્શનદાન ચારિત્ર આત્મામાં નથી એવું કયો છો? કે ભાઈ ભેદ ભેદ પાડી પાડીને મિથ્યાત્મા રહ્યો, હવે જોરથી ધક્કો મારવો પડે છે. બધા જોરથી ધક્કો મારે છે. ભેદ નિરપેક્ષ અભેદ તત્વ છે. અભેદનો પણ ભેદ નહીં એમ, ભેદનો તો ભેદ નહીં પણ અભેદનો ભેદ નહીં. જાણે તે જ્ઞાન, દેખે તે દર્શન, સ્થિરતા કરે તે ચારિત્ર, એમ એના લક્ષણ ભેદે ભેદ પાડે. એટલે તો જ્યાં સુધી એવા વિચાર ભેદ રહે છે, વિકલ્પ ભેદ રહે છે, ત્યાં સુધી તો અનુભવ થતો નથી. એટલે વસ્તુના ને વસ્તુના ભેદો હોવા છતાં જોરથી કહેવા માટે એને અવસ્તુ કહે છે. એને ઉડાવવા માટે, ભેદથી ખસવા માટે. અને ભેદથી ન ખસે તો એ ભેદ વિચાર જ એને અભેદ અનુભવમાં અંતરાય થઈને ઉભો રહે છે. અભેદ અનુભવમાં એને અંતરાય પાડનાર કોણ છે? જ્યાં આત્માનો વિચાર કરે છે ત્યાં એને કોણ અંતરાય પાડે છે અભેદ અનુભવમાં? તો કે અભેદનો ભેદ કે ભેદનો ભેદ એ જ એને અંતરાય છે. એટલે એને અભેદ અનુભવ થતો નથી. એ પુરુષાર્થ ક્યાંથી ઉપડે એનો સીધો ઉત્તર છે. કેમ પુરુષાર્થ ઉપડે, ક્યાંથી પુરુષાર્થ ઉપડે, શું કરવાથી પુરુષાર્થ ઉપડે, આ એનો સીધો ઉત્તર છે. કે આ સમજીને તને સ્વરૂપ પ્રાપ્તિની લગ્ન લાગી છે, લાગે છે, તો તારો પુરસાદ આગળ ચાલશે. આ સાંભળ્યા પછી પણ ટાઢો બમ થઈને એમ ને એમ પીડ્યો છે, એમ નથી કે ભાઈ આ ટાઢું માટલું છે, ગમે એ કયો નહીં કઈ હલે એમ નથી. ત્યાં તો પ્રકૃતિનો ઠંડો માણસ હોય એને એમ કહેવામાં આવે. આને અધિકારી લઈને ક્યાંથી ખસવું ગમતું નથી. વર્તમાનમાં મને બધું એટલું અનુકૂળ છે, આપણા આપણા પ્રમાણમાં બધું એટલું અનુકૂળ છે, ગમે આ બસ આ બધું ઠીક છે, આ બધું ઠીક ઠીક છે, આપણે ઠીક છે, આ ઠીક મારો કઈ ગયો છે. ત્યાં ઠીક છે તો એને સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની ઉત્પન્ન થવાનો પ્રશ્ન રહેતો નથી. જાણવા મળે કે સ્વરૂપ પ્રાપ્ત કરવા જોઈએ, પણ એ જાણે શું કામનું એને, એટલે તો નીચે લેશે હવે કે અહીંયા થાકે, જ્યાં છે ત્યાં કંટાળે, જ્યાં થાકે, અને થાકે એમ નહીં ખરેખર નો થાકે, એમ રહેવાય નહીં એવો થાકે, ત્યારે પાછો પડે. ત્યાં સુધી પાછો આ જીવ વળે એવો નથી, જ્યાં હલવાનો છે ત્યાં બખોલમાં પાછો નાખ્યું છે, એવો ફસાણો છે કે એને નીકળવા માટે જરૂર થોડું જોર કરવું પડે છે, એને પુરુષાર્થ કહેવામાં આવે.